चरण सिरु कह कर जोई।
लक्ष्मण जी ने आगल करी प्रबल सिंह पार ने गुफा तरफ जय भगवान ने वंदन कर्या। भगवान पण सुग्रीव नो स्वीकार करी ले छे। जेवा लक्ष्मण जी आगळ थई सुग्रीव अंगद हनुमान जी अने राजा तरीके नो समस्त रसालो लईने भगवान ना चरण में वंदन करीने बे हाथ जोड़ी सुग्रीव अत्यंत विनय भक्ति पूर्वक अत्यार सुधी तो कोई स्वार्थ अतो पण भगवान ने ओळख्या नहोता, मात्र एक सहायक मित्र तरीके नी वात हती। पण हवे भगवान ना स्वरूप नी समझण पड़ता सुग्रीव आवीने भगवान ना चरण मा मस्तक मुकी बे हाथ जोड़ी ने कई कही रहे छे। प्रभु मारो कोई अपराध नहीं, विचार करो आटलू मोटू काम भूली जाए अने पछी भगवान नी आगळ एम के मारो कोई अपराध नहीं, शुं थाय। सुग्रीव पोतानी समझण प्रमाणे अने पोते जे अत्यार सुधी हतो એમાં કંઈક વિશેષ સમજાયું ત્યારે કહે છે, પ્રભુ મારી એકલાની આ કંઈ ચૂક નથી, માનવ માત્ર ભૂલને પાત્ર છે। નાથ મોહી કછું નાહી ન ખોરી, મેં એકલા જ અપરાધ કર્યો છે, ખોટું કર્યું છે, હું એકલો જ ભૂલકણો જ છું એમ નહીં, પણ મનુષ્ય માત્ર જીવ માત્ર ભૂલી જાય, ભૂલને પાત્ર છે, ક્ષમાને પાત્ર પણ આવી જાય। એટલે સૌથી પહેલા જ પોતાની જે ભૂલ છે એનો સ્વીકાર કરી લીધો। બહુ તદ્દન સાચી વાત છે કે વ્યક્તિ પોતાની જે કોઈ ભૂલ હોય, જે કોઈ અપરાધ હોય, જે કોઈ પાપ હોય એનો સ્વયં સ્વીકાર કરી લે ને તો પછી એને એટલો બધો દોષ નથી લાગતો, એટલી સજા પણ નથી થતી। એટલે ભગવાનને શરણે જઈ ને તરત જ વંદન કરી બે હાથ જોડીને કહી દીધું, પ્રભુ આમાં મારો કોઈ અપરાધ નથી, મારી કશી ખામી નથી, આ તો જીવ માત્રની એક સાહજિકતા છે।
અતિશય પ્રબળ દેવ તવ માયા,
પણ પ્રભુ સાચી વાત કહું, આપની માયા જ એવી ભૂલ ભૂલામણી વાળી છે કે ભલભલાને ભૂલા પાડી દે, ભટકાવી દે, ક્યાંથી ક્યાં લઈ જાય કઈ સમજણ ના પડે। રસ્તો જ એવો છે, વિચાર કરો કે સતીજી ભગવાનની પરીક્ષા લેવા નીકળ્યા અને ભગવાન રામ અને લક્ષ્મણે એવા ભૂલામણીમાં નાખી દીધા કે પોતે સજગ થઈ ગયા કે આ તો કઈ ખોટું થઈ ગયું, મારાથી મારો અપરાધ થઈ ગયો। જેમ સુગ્રીવ પોતાનો અપરાધ સ્વીકાર કરી લે છે એમ ત્યાં ગાડી સતીજીએ પણ તે વખતે, બસ આ જ સમય છે ને કથાનો આરંભ, અગસ્ત્ય ઋષિને ત્યાંથી કથા સાંભળીને નીકળ્યા અને રસ્તામાં આજ વનવાસની અંદર આકાશમાંથી ભગવાન શિવે દર્શન કર્યા રામના, જય સચ્ચિદાનંદ કહ્યું અને ત્યાં સતીના મનની અંદર એક ભ્રમ ઉત્પન્ન થયો, આ હોઈ શકે? વનના રખડતા એક સ્ત્રીને માટે રડતો અને એને શોધતો, આને ભગવાન કહેવાય? બસ એ ભ્રમને કારણે સતીજીને શરીરનો ત્યાગ કરવો પડ્યો, ભૂલનો સ્વીકાર કર્યો નહીં કે ના પ્રભુ તમારી માફક, પ્રણામ કરીને પાછી આવી ગઈ। એટલે સતીએ ભગવાન શિવથી છુપાવ્યું, ભૂલનો સ્વીકાર કરવો, અપરાધને સામે ચાલીને વ્યક્ત કરવો અને પાપ જે કંઈ હોય એના માટે પશ્ચાતાપ કરી લેવો એ બહુ કઠણ છે। સુગ્રીવે એ વાત અહીંયા કબૂલ કરી લીધી અને કહ્યું કે પ્રભુ અતિશય પ્રબળ દેવ, હે દેવ આપની માયા છે ને અતિશય પ્રબળ છે કે સતી જેવા સતીજીને પણ ભરમાવી ગયા અને માર્ગ ની અંદર આડે ઉભા થઈ જ્યાં જુઓ ત્યાં જે રસ્તો બદલીને જાય સતી, પણ ત્યાં ભગવાન સામાને સામા દર્શન થાય. એટલે અપરાધ નો સ્વીકાર સ્વેચ્છાથી પોતાના દિલથી જો કરી લેવામાં આવે ને તો ઈશ્વર પણ એને માફ કરે છે. અને પ્રભુ એ ઘૂંચળું છે, એ અટપટું ભૂલભુલામણી છે ને, એમાંથી આપની દયા હોય તો જ છૂટી શકાય. નહીતર માણસ અંદર ને આવ સતીજી કોણ હતા? ભગવાન શિવના ધંગના સાક્ષાત જગદંબા, છતાંય ભગવાનની કૃપા પૂર્ણ થઈ નહોતી. કંઈક સંદેહ ભગવાનને માટે હતો અને એનું પરિણામ શું આવ્યું? સતીજી ભૂલભુલામણીમાં આવી ગયા, ઘણું બધું સહન કરવું પડ્યું. છૂટી સમાધિ શંભુની, લાગી સમાધિ, 87,000 વર્ષ સુધી સમાધિમાં બેસી ગયા. હવે ઘરમાં કોઈ બોલનાર ચાલનાર ના હોય તો ઘરવાળાની દશા કેવી થાય? બીતે સંબત સહદ 87, આમ કહ્યું કે 87,000 વર્ષ પછીથી અબોલા રહેલા સતીજીને અને શિવને શું થાય? એક અપરાધને કારણે આટલું મૂંઝાવું પડે, ઘૂંચાવવું પડે, દુઃખી થવું પડે મનમાં ને મનમાં. અને એને માટે કહ્યું છૂટઈ રામ કરહી જો દયા, ભગવાનની દયા થાય ને તો જ એ એમાંથી મુક્ત થઈ શકાય. નહીતર ભગવાન શિવના ઘરની અંદર સતીજી જેવાની પણ એ ભ્રમણા દુઃખી કરી નાખ્યા. એટલે ભગવાનની માયા અતિશય પ્રબળ છે કે માણસ દુઃખી અશાંત રહ્યા જ કરે. હે પ્રભુ, જે એક જીવનની દરેક જીવનની વાસ્તવિકતા છે, દરેક જીવનની વાસ્તવિકતા સુગ્રીવ સમજ્યો છે અને ભગવાનની આગળ પોતાના જીવનની વાસ્તવિકતાને પણ વ્યક્ત કરી રહ્યા છે. મારી આ છે આ દશા, અને હું એકલો નહીં પ્રભુ, આ વિષયવશ થઈને દેવો મનુષ્યો તપસ્વીઓ એની અંદર પણ અટવાઈ જાય છે, ગુંચવાઈ જાય છે. એમાં સુગ્રીવ પણ પોતાની જાતને રાજા તરીકે નહીં પણ આમ દીનતા વ્યક્ત કરીને, વિનય વિવેકપૂર્વક અહંકાર છોડી દઈને પ્રભુ આ દેવો મનુષ્યો ઋષિઓ એ બધા આવી ઊંચી કક્ષાવાળાની આ ગતિ થતી હોય તો હું તો એક પામર પશુ છું, અને પામર પશુઓમાં પણ વાનર અતિ વિષય હોય તો એ વાનર જાતિનો હું છું. પ્રભુ મારા અપરાધને આપ ક્ષમા કરી દેજો. જે એક દરેક જીવનની વાસ્તવિકતા છે કે આમ કોઈ પણ વાસનાયુક્ત વિચારો, પુરુષ શરીર હોય કે સ્ત્રી શરીર હોય, એ દરેકને સ્પર્શે છે અને એમાં કોઈ એનાથી બચી શકતો નથી, તો આવી જે વૃત્તિ જે અંદરથી ઉઠતી, જે એ વૃત્તિને કારણે ઊભી થતી દ્રષ્ટિ નજર, એ નજરનાની એ વેધકતામાંથી કોઈ બચી શકતો નથી. એવો કોણ છે કે જે આવી વિષય વાસનાયુક્ત લોલુપતાની આવી દ્રષ્ટિથી બચ્યો હોય? અને ક્રોધરૂપી અંધકાર કેમ એને રાત્રિનો અંધકાર કયો? જ્યારે પણ માણસ ક્રોધના આવેશમાં આવે ને ત્યારે એ વિવેક ચૂકી જાય, એ પોતાની જાતની ઉપરનો નિયંત્રણ પણ ચૂકી જાય. હું કયું વર્તન કરું છું, કયા શબ્દો બોલું છું, કોની આગળ શું બોલી રહ્યો છું એ કશું જ દેખાતું સમજાતું નથી. માત્ર એના મનની અંદર ક્રોધનો અંધકાર, માત્ર અંધકાર. અને અંધકારની અંદર વિવેક ચૂકી જઈને કંઈ પણ કરી શકે છે, ક્રોધના આવેશમાં કંઈ પણ કરી શકે. જ્યારે ક્રોધને આવેશ ઉતરી જાય ને તે અપરાધથી બચવા માટે નાસ્તો ભાગતો ફરતો હોય કે મેં અપરાધ કર્યો છે, મેં ખૂન કર્યું છે, આવેશમાં થઈ ગયું તો થઈ ગયું, પણ હવે મને સજા થશે, મને પકડશે, મને ફાંસીની સજા થશે. એટલે આમ ભયનો માર્યો એ માણસ ત્યાંથી દૂર ભાગ્યા જ કરે, ભાગ્યા જ કરે. એટલે ક્રોધ જો ઘોર ક્રોધ તમ નિસી જો જાગા, તો આવા પ્રકારના અંધકારમય ક્રોધની રાત્રિમાંથી જે જાગે છે એને તમે જ જગાડી શકો છો, બીજા કોઈ નહીં. બાકી અતિશય વારંવાર ગુસ્સો કરવા વાળો માણસ હોય તમે ને જોજો, એના જીવનને તપાસજો. એ અસ્ત વ્યસ્ત હશે વિચારોથી, મનથી, શરીરથી, એના વ્યવહારોથી, એ ક્યારેય પણ શાંત નહીં હોઈ શકે, ક્રોધી માણસ. અને ક્રોધ એક એવો રાક્ષસ છે, એવું પ્રેત છે કે જેના આવેશમાં આવી ગયા પછી માણસ પોતાનું સ્વનિયંત્રણ ચૂક ગુમાવી બેસતો હોય છે, ખોઈ બેસતો હોય છે. અને એટલા માટે કહ્યું ઘોર ક્રોધ તમ, ક્રોધ ભયંકર ક્રોધરૂપી અંધકાર વાળી રાત્રિમાં ભગવાન આપની દયા હોય તે જ જાગી શકે, બાકી તો બધા જ એમાં એના આવેશમાં આવી જઈ. બાતુલ ભૂત દિવસ મતવારે તે નહીં બોલહી વચન વિચારે, જેને હનેપાત કહેવામાં આવે છે. બાતુલ ભૂત દિવસ મતવારે, જેને સન્યપાત કહે છે ને, એ હનેપાત થઈ ગયો હોય પછી કશા હાથમાં ના રે, એમ ક્રોધનો સન્નિપાત એ માણસ કોઈ બચી શકતો નથી.
લોભ પાસ જેઈ ગરણ બંધાયા,
પ્રભુ એક વસ્તુ છે 99 ધક્કો કોને નથી લાગતો, 99 ધક્કો સમજો છો, રૂપિયા ગણગણ કરી 99 થઈ ગયા, એક ક્યાં મળશે? આમ તેમ આગળ પાછળ ઊંચે નીચે શોધી શોધી એક ભેગો થાય એટલે હો પૂરા થાય, એને 99 ધક્કો કર્યો. આમ શોધવા બેસે લઈ આવું, એક રૂપિયો ઓછી ન લઈ આવું, અહીંયા છે આ કબાટમાં મૂક્યો હશે, આ પાટિયા ઉપર રહી ગયો હશે, આની બેવડમાં રહેશે, હોધે પરસેવો પડે ત્યાં સુધી. અને એ 99 ધક્કો હ સુધી પચાડવા માટે ઊંચે એ લોભ પાસ કહી ઘરને બંધાયો. આ લોભ રૂપી પાસકાંશ જેમી પ્રતિ લાભ લોભ અધિકારી, જેમ લાભ થાય ને એમ લોભ વધતો જાય. સામાન્ય હોય લાખ મળતા હોય, કરોડ મળે તો અબજ મળે તોય એને સંતોષ ના હોય, એનું પેટ ભરાય જ નહીં. લોભ પાસ કહી ઘરને બંધાયો છે ને, આ લોભની આ એવી તૃષ્ણા છે. અને આ ભિખારીનું પાત્ર પણ એવું છે કે આ ખોપરીનું પાત્ર ભિક્ષાનું પાત્ર, સૌ મોટા મોટું ભીખ માગતું પાત્ર હોય તો આમાં ખોપરી છે, એમાં જેટલું આપ નાખો ને જેટલું ભરાય ને એ ખાલીનું ખાલી કોઈ દિવસ ના ભરી શકે, કારણ જેટલું એની અંદર આ પેટનો લોભ છે. એટલે ભિક્ષાપાત્ર છે અને એમાં ગમે એટલા સત્તાઓ સંપત્તિ નખાય તો પણ એ ખાલી. તો કે લોભ પાસ કે ગરન બંધાયો, આ લોભ રૂપી પાસ કોના ગળામાં ફાંસલો નથી પડ્યો. જેમ પશુ બંધાઈ જાય એમ આ ગળા લોભનો ફાંસલો જે છે ગાળો, એ બધા જેમ ઘોડો બંધાય, ગાય બંધાય, ભેંસ બકરી બળદ આ બધા બંધાઈ જાય છે, એમ લોભના પાસથી માણસ પણ બંધાઈ જતો છે. એવો કોણ નથી કે જે લોભમાં ના ફસાયો હોય. ને પ્રભુ જે આનાથી બચ્યો, ક્રોધથી, લોભથી, વિષયોથી, કામ ક્રોધ તથા લોભ એતત તસ્માત ત્રયમ ત્યજેત ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ. 16મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું કામ ક્રોધ લોભ તથા લોભ, એને ત્રણ ત્યાગ, આ ત્રણેય નરકના દ્વાર છે. એ ત્રણેય નરકના દ્વાર અહીંયા તુલસીદાસજીએ સ્પષ્ટ કર્યા, નારી નયન સર જાહીને લાગા કામ ક્રોધ ઘોર ક્રોધ તમ નિસી સો જો જાગા, એ ક્રોધ અને લોભ પાસ કહી ગરને બંધાયો. એટલે કામ ક્રોધ અને લોભ આ ત્રણ જલ્દી છૂટતા નથી, અને છૂટે તો ભગવાન, જો આપની દયા હોય તો જ છૂટે. એટલે તાત્પર્ય સાધન સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. ભગવાનની કૃપા થાય તો જ આ છૂટી શકે, બાકી ના છૂટે. અને પ્રભુ એ જેને છૂટ્યા ને આ ત્રણ, એ સાક્ષાત ભગવાન સ્વરૂપ જ છે. ભગવાને એનો સ્વીકાર કરી લીધો છે, ભગવાન એના હૃદયમાં બેઠા છે. જે કામ ક્રોધ અને લોભ આ ત્રણને છોડી શકે એના હૃદયમાં ભગવાન બેઠેલો. એની મતિ, એની ગતિ, એનો વ્યવહાર, એની દ્રષ્ટિ, એનો વિચાર ભગવાનમય જ હોય, સ્વયં ભગવાન બની શકે છે. બસ આ સાધન સાધ્ય નથી. તુમરી કૃપા,
તુમરી કૃપા પાઓ કોઈ કોઈ,
મહારાજ કૃપા કરે તો જ આનાથી બચી શકાય. જો ભગવાનની સિદ્ધ પુરુષો, ભગવાન કે સિદ્ધ પુરુષો હોય એની કૃપા દ્રષ્ટિ મળે, એનો આશીર્વાદ મળે, અને તો જ એમાંથી એ બહાર નીકળી શકાય. બાકી જાતે ગમે એટલો પ્રયત્ન કરીએ તો અહીંયાથી અહીં આ બાજુ નહીં તો આ બાજુથી ફસાઈએ, આમ જઈએ તો આમથી ફસાય, આગળ જઈએ તો અહીં ફસાવાય, કે જે સતીજીની દશા થઈ હતી. ચારે બાજુ રસ્તો શોધ્યો પણ ક્યાંય નહીં, ભગવાન સામે ને સામે. એટલે આ જે પરિસ્થિતિમાંથી જે ઉગર્યો એ સાક્ષાત ભગવાન સ્વરૂપ જ છે. કામ ક્રોધ લોભ, અને એટલે તો એવા ત્યાગી મહાપુરુષોના ચરણમાં માથું મૂકે છે. કેમ? દરેક પોતપોતાની જાતને એને એની સામે મૂકે છે, અને એટલે જ એ ત્યાગના ચરણમાં માથું મુકાય છે. એણે લોભનો ત્યાગ કર્યો છે, એણે ક્રોધનો ત્યાગ કર્યો છે, એણે વિષય વાસનાઓનો ત્યાગ કર્યો છે, માટે ત્યાં માથું મુકાય છે. ત્યાં એક શ્રદ્ધા છે. કેમ? કે ભગવાનની દયા આની ઉપર થઈ છે, એટલા માટે અમે એની પાસે જઈએ, એની સાથે બેસીશું તો અમને પણ આવો કોક સંયમ મળશે. એટલે સુગ્રીવ કહે છે, તુમારી કૃપા પ્રભુ, આપની કૃપા થાય ને એને જ આ વસ્તુ મળે છે, આ સ્થિતિ, આ અવસ્થા મળે છે. ભગવાને પણ જોયું આ સુગ્રીવ એક ભીરુ, એક વિષય, બિલકુલ કમજોર, એને આવી સાચી સમજ આટલા સમય પછી આવી. જ્યારે પણ માણસના જીવનમાં સાચી સમજણ આવે ત્યારે જાગ્યો કહેવાય. જાગ્યા ત્યાંથી સવારે આનું નામ કે હવે સુગ્રીવને સમજાયું કે આ બધું તો નશ્વર છે, ક્ષણભંગુર છે, દુઃખી કરનાર છે, એનો એકવાર ત્યાગ કરીને જવાનું જ છે, એવી સમજ આવી. એટલે ભગવાને જોયું કે ઓહો, આટલો બધો સદભાવ અને આવી સારી એવી સમજ એનામાં જાગૃત થઈ છે. ભગવાન મુસ્કરાઈને હસીને એને કહી રહ્યા છે,
તુમ પ્રિય મોહી ભરત જેવી વાણી.
બસ વાહ, હવે સુગ્રીવ તું માત્ર વાનર નથી રહ્યો, માત્ર એક વનવાસી નથી રહ્યો, તારામાં જે સંસ્કાર આવ્યા છે ચિંતનથી અને હંમેશા સત્સંગતિ મુદ મંગલ મૂલા, સત્સંગ છે, સઠ સુધ રહી સત્સંગતિ પાઈ, પારસ પરસ કુધાત સુહાઈ. લોખંડ જેવું લોઢું, જેવું લોઢું પારસને સ્પર્શે તો સુવર્ણ થઈ જાય, અને એક સત્સંગની અંદર જો આવી જાય માણસ તો સજ્જન બને. પણ આ તો ભગવાનને જ ની સીધા જ પ્રત્યક્ષ એને સત્સંગ મળ્યો, તો સઠ સુધ રહી સત્સંગતિ પાઈ. અહીંયા તો ભગવાન પ્રાપ્ત થયા સત્સંગમાં, અને એને કારણે સુગ્રીવ વાનરમાંથી એક વનવાસીમાંથી એટલે સુધી ઉપર આવ્યો, સાચી સમજણ ભગવાનની પાસેથી મળ્યા પછીથી. ભગવાન સ્વયં પોતાના શ્રીમુખથી કહે તું મમ પ્રિય જે ભરતજી, મારો ભાઈ, ત્યાગમાં, સંયમમાં, વિવેકમાં, ભગવાનના પ્રત્યેની પ્રભુ ભક્તિમાં કેટલી ઊંચી અવસ્થા સ્થિતિ ભરતજીએ પ્રાપ્ત કરી છે. આપણા આખા અયોધ્યા કાંડની અંદર જોયું, ભરતજીની અવસ્થા સામાન્ય નથી. જગ જપે રામ, રામ જપે જેહી, ભરત સરિસ કો રામ સનેહી. આવો ભગવાન ને ભરત જેવો બીજો પ્રિય કોણ હોય શકે? ત્યારે ભગવાન પોતાના સ્વયં શ્રીમુખીથી કહે છે, તું મમ પ્રિય ભરત. ભરત સરી સિક્કો તો કીક આ સુગ્રીવ ભરત જેવો પ્રિય છે. એ જ રીતે આગળ બે ત્રણ જણને કહ્યું છે કે તું મમ પ્રિય ભરતજીની ગાય. આને કહ્યું છે વિભીષણ ની વાત કહ્યું, ત્યાર પછીથી ગુહરાજ ને પણ કહ્યું. ત્રણ ત્રણ જણને ભરતની ઉપમા પદવી આપી. અને ભરતને તો રામ જ ઓળખે છે, રામ ભરતને ઓળખે છે, ભરત રામને ઓળખે છે. એ ભગવાન આટલી ઊંચી પદવી પોતાને શરણે આવેલાને પોતાને સમર્પિત થયેલાને સમજણ આવી ત્યારે કહ્યું કે તું મારો ભાઈ ભરત જેવો પ્રિય છું. હવે એમ કરે તો ભાઈ ભાઈબંધ નહીં, મિત્ર નહીં, હવે તો સખામાંથી ભાઈ થયા છે. એટલે ભાઈ ભાઈના દુઃખની અંદર મિલઈને જગત સહોદર ભ્રાતા લક્ષ્મણજી માટે બોલે છે ભગવાન. તો એ જ અહીંયા ભરતની પદવી આપી દીધી ભગવાને, એટલે હવે તો સુગ્રીવને એનું કર્તવ્ય થઈ પડ્યું કે મારા ભાઈનું દુઃખ હું એનો મારા દુઃખનો એના દુઃખનો સદભાગી ભાગીદાર થઉં. એટલે કહ્યું હવે યત્ન શરૂઆત કર, મન દઈને શરૂઆત કર અને જઈને જે કોઈ પણ રીતે એને કઈ પ્રકારે સીતાની પ્રાપ્તિ થાય એના માટે તું પ્રયત્ન કર, હવે મારો ભાઈ છું તું. આવી રીતે ઘણી બધી વાતો કહેવાઈ ગઈ અને વાતો કહેવાતી હતી એની અંદર તો હનુમાનજી એ પહેલેથી જ બધી ગોઠવણી કરી દીધેલી. એટલે વાનરોના જૂથના જૂથ ટોળે ટોળા ભગવાને આજ્ઞા કરી તે પહેલા તો હાજર હતા. અનેક પ્રકારના જાત જાતના વાનરો, પાછા વાનરોની એક જાતિ નથી, અનેક જાતને વાનરો ત્યાં આવીને નાના વિધિ નાના દિશ સકલ દિશી બધી દસે દિશાની અંદર બધા બરૂથ એટલે સમૂહ, આમ ચારેય બાજુએ વાનરોના ટોળા દેખાવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં પ્રભુ આપની સેવામાં હાજર છે સીતાજીની શોધ માટે.